મહારાજ મધ્યના 38માં વચનામૃતમાં કે એવો તો કોઈ વિરલો જવાબ ન મળે. મહારાજ કે કોઈ પુત્ર દેનારો મળે ને કોઈ ધન દેનારો મળે ને એની પ્રત્યે પ્રતીતિ ન આવે. મહારાજ કે એવા તો આ ખટવાંશી માચા ખાચર કારિયાણીના છે. કે પેલા કિમિયા વાળાએ આવીને એમ કીધું કે હું તમને ત્રાંબામાંથી રૂપ બનાવતા શીખડાવી દઉં. લાકડી હાથમાં લીધી, વેતો થા, એક તોલામ જીકીશ ને તોડી નાખીશ. હું તાંબામાંથી રૂપ બનાવવા માટે આ સદાવ્રત નથી આપતો, પણ હું તો એટલા માટે સદાવ્રત આપું છું. મેં એવું સાંભળ્યું છે કે કોઈ નિષ્કામ ભાવથી સદાવ્રત આપે ને તો એકને એક દિવસ સદાવ્રતમાં સ્વયં પરમેશ્વર અથવા તો કોઈ ને કોઈ મહાપુરુષ આવી એના સદાવ્રતમાંથી અન્નનો સ્વીકાર કરે છે. અને એક જ વાર પરમેશ્વરને અર્થે કોઈ મહાપુરુષને અર્થે મારું અન્ન વપરાય જાય તો મારો બેડો પાર થઈ જાય, એટલા માટે હું સદાવ્રત આપું. ત્યારે ભગવાન સ્વામિનારાયણને સ્વયંને વચનામૃતમાં માચા ખાચરનું નામ લખવું પડ્યું મધ્યના 38માં. મહારાજ કેવો જોવા ન મળે અંત્યના 33માં. મહારાજ કે ધન નારી અને પુત્ર આદિકને માટે તો દુનિયા ગાંડી બની જાય છે. મહારાજ કે એને માટે પ્રતીતિ ન આવે એ મારો ભગત થાય છે ને એને જ ભગત કહેવાય. પુત્ર ઈષણા વીત માને ધન ઈષણા, ભલામણા ધનને માટે તો ખબર પડે કે ફલાણા જગ્યાએથી જો તમે કાળો દોરો કરાવો, ધોળો દોરો કરો, ફલાણા બાપુને માનો તો રૂપિયાનો ઢગલો થઈ જાય એમ છે, ફલાણા બાપુને દોરો બાંધો ઘેરે દીકરો થાય એમ છે. ભગવાનના ભક્તો નિષ્ઠા કેવી હોય જી? એક ભગત નિષ્ઠા આવી હોવી જોઈએ, રીતિ કાકરીનું કામ કરે. અને એક જગ્યાએ મંદિર બનતો હતો ભગવાન સ્વામીનો ખરેખરો આશ્રિત હોવ, પણ 40 વર્ષની ઉંમર થયેલી સંતાન નહીં ઘેરે, રેતી કાકરીનું કામ કરે. એમાં બીજે સંન્યાસીનું એક મંદિર બંધાતો હતો ત્યાં રેતી કાકરી આખું વર્ષ નાખ્યું. પછી બિલ સમજવાનો જ્યારે ટાઈમ થયો ત્યારે એના ટ્રસ્ટી લોકો એમ કીધું કે આ મંદિરનું કામ છે થોડુંક ઓછું કરો તો વાંધો નહીં. 5 ગાડી રેતી ને 5 ગાડી કાકરી કાપી દીધી બસ. એટલે ટ્રસ્ટી બધા રાજી થઈ ગયા અને એ સંન્યાસીની પાસે જઈને કહે છે કે બાપુ, આમણે 5 ગાડી રેતી ને 5 ગાડી કાકરી રૂપિયા કાપી દીધા, રાજી થાવ, હાર લેવાના, હાર પહેરવાને દીકરો નથી, આશીર્વાદ આપો એને ત્યાં દીકરો થાય. અને પેલા સંન્યાસી હાથમાં હાર લઈને જ્યાં પહેરાવા આવ્યા એટલે હાથ જોડા, માફ કરજો મને હાર નહીં પહેરાવતા. કેમ? તો હમળો, હું તમારો આપેલો હાર પહેરું અને મારે ત્યાં દીકરો થાય, જ્યારથી સમજણો થયો ત્યારથી નિષ્ઠા સ્વામિનારાયણને મેં બાંધીને બેઠો છું. અને તમે હાર પહેરો દીકરો થાય તો આજ 35 વર્ષથી સ્વામિનારાયણના ચરણારવિંદ પૂજું, એનું શું? મારી નિષ્ઠાનું શું? મને નિષ્ઠામાં સંકલ્પ થઈ જાય કે 35 વર્ષ સુધી સ્વામિનારાયણને પૂજા દીકરો ન થયો, સંન્યાસી હાર પહેરો મને દીકરો થયો, મારી નિષ્ઠામાં ભંગ થઈ જાય. અને હામળો, તમે હાર પહેરાવો ન થાય તો તમારી પ્રત્યે મને ભાવ બદલી જાય, માટે માફ કરજો મને હાર પહેરવાની જરૂર નથી, આપ રાજી થયા, મારે ઘણું બધું થયું. આને કહેવાય નિષ્ઠા. એમ અંતર જામીને ઓળખા તહા લગ્ની લાગી રે. અંતર જામીની ઓળખાણ જયારે થાય ત્યારે સંવિત બની શકે, એ વિના ક્યારેય સંવિત ન બને. યાદ કરો દેતરનો ઇતિહાસ ને, હા, દેતરનો ભવ્ય ઇતિહાસ. શું નામ હતું? હા, ગોપાલ ભગત. બહુ ભવ્ય ઇતિહાસ. ગોપાલ ભગતની ઉંમર 40 વર્ષની થઈ જ પણ ઘેરે સંતાન નથી. અને ઘટના ઘટે, ચુંદડીયો બ્રાહ્મણ આવ્યો, એના ઘરવાળાને કીધું આમ કરો આમ કરો આમ કરો, તમને દીકરો થાહે. અને કાગડાને બેહું ડાલને ભાંગવું, દીકરો થયો. અને પેલો ચુંદડીયો બ્રાહ્મણ ફરી વાર 1-1.5 વર્ષ પછી આવ્યો આજુબાજુના ઘેરે, પૂછવું એટલે કીધું ત્યાં કઈ થયું તો કાંઈ ઘેરે દીકરો થયો. અને પછી તો ભાઈ માજા મૂક્યા, અરે માએ મારી માએ દીકરો આપ્યો, મારી માએ દીકરો આપ્યો, મારી માએ દીકરો આપ્યો, કરતા કરતા પગ્યા. અને પેલા ગોપાલ ભગતના ઘરવાળા પણ સામે આવ્યા. અને ત્યારે પેલો એમ કે હવે તો આ નિવેદ જોશે, આ નિવેદ જોશે, આ નિવેદ જોશે. પેલા બધું આપ્યું અને તેમ છતાં પેલો સંતોષ ને ન પામે. એના મનમાંથી હતો જેટલું માગે એટલું આપવાનું, મળ્યો વધવા, મળ્યો વધવા. ત્યારે ગોપાલ ભગતના ઘરવાળા કે પણ હવે હદ થાય, હવે વધારે નહીં અપાય. અને ત્યારે પેલો કે ને મારે તો આટલું જોશે અને તમે નહીં આપો તો હમણાં મારા ભાઈ આવે ને તો એની પાસે લઈશ, પણ આટલું જ લઈશ. પેલા ગોપાલ ભગતના ઘરવાળા કે જેટલું આપ્યું એટલું લઈને તું વ્યાતો થઈ જા, એ ઘરવાળા આવશે અને તું નથી ઓળખતો. અને ત્યાં ગોપાલ ભગત આવી ગયા. એટલે શું છે, પેલો ચુંદડીયો બ્રાહ્મણ કે મારી માની કૃપાથી આ તમારે દીકરો થયો છે, અને માટે આટલું નિવેદ જોશે, આટલું આ જોશે, આટલું આ જોશે. ગોપાલ ભગત કે આને આપ્યું છે લઈ જાય, તો કે નહીં, કે આટલું નહીં આટલું જોશે, મારી માએ દીકરો આપ્યો ને તમે ન આપો. અને ગોપાલ ભગત ગયા ઘરમાં, અને હજી તો હવા મહિનાને ટેટું થયેલું હો, ઉપાડી આવ્યા, નાખ્યો ને ખોળામાં, ઉપાડે મારે જોતો નથી કે. હા બાળ, મને તો મારા સ્વામિનારાયણ આપે ને તો જ જોઈ, તારી માતાજી જો આપ્યો તો મારે જોતો, ઉપાડે જા. પેલો કે પણ આને હવા મહિના હું ક્યાં લઈ જાઉ, તો તારે જ્યાં લઈ જાઓ ના લઈ જાઉં, મારે શું કામ છે, મારો છે જ નહીં, તો મારે તો મારા સ્વામિનારાયણ આપે તો જ, બાકી નો જ, ઉપાડે જા. પેલો કે પણ ભાઈ સાહેબ કઈ ઉપાડ. ઓલો કે પણ સાંભળ, તો 100 વાર કે આ મારી માએ નથી આપ્યો, તમારો સ્વામિનારાયણ આપ્યો છે, સ્વામિનારાયણ આપ્યો, સ્વામિનારાયણ તો લઉં, બાકી મારું ન જોઈએ. અને ત્યારે ઓલો 100 વાર બોલ્યો, ભાઈ સાહેબ આને પાછો લઈ લો, તમારા સ્વામિનારાયણ આપ્યો, સ્વામિનારાયણ આપ્યો, સ્વામિનારાયણ આપ્યો. આને કહેવાય નિષ્ઠા. અંતર જામીને ઓળખા તહાં લગ્ન લાગી રહે. અંતર જામીને ઓળખાણ થયા પછી આ જ નિષ્ઠા દઢ થવી જોઈએ. બાકી અંતર જામીને ઓળખ્યા વિના તો ગમે ત્યાં માથું ધૂણાવે. અને અંતર જામીની ઓળખાણ થયા વિના મહારાજ મધ્યના 9માં લખો. મહારાજ મધ્યના 9માં લખે, મહારાજ કે મારી સર્વોપરી નિષ્ઠા જેને દઢ નથી થઈ એ કદાચ હરિભગત ગણાતો હોય તો તમે કોઈ હરિભગત માનશો નહીં, એને ગુણ બુદ્ધિ વાળો જાણવો. હરિભગત તો એને જ કહેવાય જેને મારી સર્વોપરી નિષ્ઠા હોય, જેના મનમાં સ્પષ્ટ વાત મનાઈ ગઈ હોય, મારા મહારાજની મરજી વિના રે સુકું તરુણું ન તોડાય, એ જ મહારાજ કે મારો ભગત છે. અંતર્યામીની ઓળખાણ થાય ત્યારે જીવની આ સ્થિતિ નિર્ભરિત થઈ જાય. સ્વામી કહે એની 3 પ્રકારની ઈષ્ણા પણ નષ્ટ થઈ જાય, લોક ઈષ્ણા અને પુત્ર ઈષ્ણા અને વીત ઈષ્ણા પણ નાબૂદ થઈ જાય. ભક્તો સાચું કહું છું, આપણને નિષ્ઠા નથી ને એટલે બીજે ત્રીજે માથું ધૂણાવતા હોય છે. આપણી નિષ્ઠા જ્યારે દ્રઢ થાય ને ત્યારે બીજાને હા પાડવી પડે. મુંબઈમાં 10-12 વર્ષ પહેલાનો ઇતિહાસ, 15 વર્ષ પહેલાની વાત બતાવું. એક હરિભગતે મને જે વાત કરી, નિષ્ઠાની વાત હાલતી હતી, મને કે સ્વામી વાત સાચી છે એમ કરીને એને વાત કરી. એ કે સ્વામી ધંધામાં નુકસાની ગઈ, અને પછી મને એક મારા સગા કે ફલણજી એ ફકીર રહે છે એની પાસે તું જા ને દોરો કરાઈ આવ્યો, એના આશીષ પ્રાપ્ત થશે ને તો ધંધામાં સેટિંગ થઈ જાય. અને સ્વામી હું પોગી ગયો, ફકીરની પા હરિભગત તો તિલક ચાંદલાવાળો પોગી ગયો. અને બધી વાત કરી લે, એને દોરો કરી આપ્યો, અને દોરો કરીને મને કીધું લે આને ધૂપદન તું હાથે બાંધજે, અને બીજા નંબરમાં હું તને આ મંત્ર આપું છું, મંત્ર તું જપજે. એટલે આ ભગત કે સાંભળો, હું તમારો દોરો નહીં પહેરો અને મંત્ર નહીં જપું. પેલો કે કેમ, તો હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, માટે મારી ડોકમાં કંઠી છે, હવે કંઠી સિવાય બીજું આવે, એક મ્યાનમાં 2 તલવાર રહી શકે, ઘણા ઘણા તો ઓલી 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 કંઠીમાં દોડી નાખે પાછી હનુમાનજીની. તમને ખબર છે તમે શું કરો, તમને ખબર છે, વેપારીઓને તો વેપાર કરવો છે એટલે બધા ધંધા કરશે, પણ તમારે તો સાવધાન રહેવું જોઈએ ને. તમે કંઠીમાં દોડી નાખ્યાનો અર્થ શું થયો તમને ખબર છે, તમારી નિષ્ઠા ફરી ગઈ. એનો મતલબ એ થયો કંઠી પૂરતી નથી, કંઠી કામ કરી શકે તેમ નથી, માટે દોડીને સપોર્ટ લેવો પડ્યો. આમ સમજાય છે, એનો સપોર્ટ લેવો પડ્યો. મહેરબાની કરીને દોડી કંઠીમાં કોઈ દી દોડી નાખશો નહીં. નાનું બાળક જન્મ્યું હોય કે પછી 50 વર્ષના ખોવરણ દાદા હોય, ક્યારેય પણ કંઠીમાં દોડી નાખશો નહીં. ભગવાન સ્વામીની ઉપાસના કરવાનું કીધું છે તમને, તેની ઉપાસના કરજો. હનુમાનજીની મહારાજ કીધું આ તમને ભૂત વળગે કરજો, લો વળગ્યું છે તમને ભૂત તો કરો. અને ખરો ભગત થાય ભૂત વળગે નહીં, ભૂત કોને વળગે, ભૂત જેવો થાય પછી ભૂત વળગે. હે, બાકી ખરો નિષ્ઠાવાન ભગત એની પાસે ભૂત ફરકે પણ નહીં. માટે મહેરબાની કરીને કંઠીમાં દોડી નાખેલી કંઠી પહેરતો જ કાઢી નાખજો, કારણ કે ન ચાલે. આ ભગત કે મારી ડોકમાં કંઠી, હવે તમારો દોરો પહેરી ન શકાય, અને હું તો સ્વામીને મંત્ર જપું છું, બીજો મંત્ર જપી ન શકાય. અને ત્યારે મુસ્લિમ ફકીરના મોઢામાં શબ્દ નીકળ્યા, એ કે તને સ્વામીને આવડી મોટી નિષ્ઠા છે, તો મારી પાસે શું કામ હતું તારું, તને આવી જ નિષ્ઠા હોય તો તારા સ્વામિનારાયણ તારું કામ કરશે જ. તો મારી પાસે કામ નહોતું. અને ભગત કે મને ખુમારી ચડી ગઈ કે ઓહો હો હો, આ ફકીર જે વાત જાણે હું ન જાણી શક્યો કે તને તારા સ્વામિનારાયણની નિષ્ઠા છે, તારા સ્વામિનારાયણ કામ કરશે, મારી જરૂર નથી. અને મેં એને દોરો પાછો આપી દીધો. અને સ્વામી પાછો આવ્યો, બે ત્રણ મહિના થયા અને જમીનનો ભાવ ઉચકાણો. અને સ્વામી જે ફ્લેટો મારા 10-10 લાખના હતા ને 30-30 લાખમાં વેચાણ. ભગવાન સ્વામિનારાયણ મને ફરીવાર માલા માલ કરી દીધો. અને સ્વામી લિંગટ ગાંઠ વળી ગઈ કે હવે માનો હું લખપતિ કરોડોપતિ ફરીવાર બન્યો, પણ પાયમાલ થઈ જાઓ ને તો હવે સ્વામિનારાયણ સિવાય મારું મસ્તક ઝૂકી ન શકે. અંતરજામીને ઓળખા તહા લગ્ન લાગી રહે, એને વિતિષ્ણા પણ ટળી જાય. ઉર્મી ને તણ ઈષણા અહંતાને ત્યાગી રે. ભગવાનના ભક્તો યાદ રાખજો, આપણે જરાક તરાક નિયમ પાળીએ ને અટંટ થઈ જાય છે, ત્યાં સુધી અંતરજામી ઓળખાણા નથી. અટંટાય તો મૂળગામાંથી જતી રહે. કેફ ચડે મારાનો યાદ રાખ, કેફ અને અટંટાય બેમાં બહુ ફરક છે. કેફ માણસને આગળ લઈ જાય, અટંટાય પતન કરી નાખે, અહંકાર માણસનું પતન કરી નાખે. અંતરજમીને જેને ઓળખાણ થઈ હોય એના જીવમાં ક્યારે અહંકાર હોઈ શકે? એ દાસનો દાસ બની જાય, દાસનો દાસ બની જાય. તો વિચારો, કાયાભાઈ સંધિ જાતના મુસ્લિમ હતા, મહાભયંકર ક્રોધી હતા, અનેકના ખૂન કરનારો માણસ હતો, પણ ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ કેવા દાસ બની ગયા. પ્રસિદ્ધ પ્રસંગ ને, ગઢપુર આવ્યો હોય ને કૂતરાના ઉપર પગ જ્યાં પડી ગયો, કૂતરા બાવ કરો બોલે તો કૂતરાને મેડા દંડવટ કરવા, બીજા કૂતરાને મેડા દંડવટ કરવા. આપણે તો મહારાજને કહેવાય, પણ મંદિરમાં દંડવટ કરવો હોય તો કઠણ પડે આપણને, આચાર્ય મારને કરવો હોય તો કઠણ પડે, અને લાલજી મારને કરવો હોય તો કઠણ પડે, કોઈ સંતોને કરવો હોય તો કઠણ પડે. પણ મહિમા સમજાય તો કેવી પોઝિશન નિર્માણ થાય, કાયાભાઈ કૂતરાને મેડા દંડવટ કરવા. કેટલો બધો અહંકાર ઓગળ્યો છે વિચારો. અંતરજામીને ઓળખાતા હા લગ્ન લાગી રે, ઉર્મી ને તણ ઈષ્ણ અહંતાને ત્યાગી રે, જગત જીવન ઓળખાતા હા બુદ્ધિ જાગી રે. મારીની ઓળખાણ થાય એટલે બુદ્ધિ જાગી જાય. બુદ્ધિ ક્યારે જાગી કહેવાય? બુદ્ધિમંત કોને કહેવાય? તો એના માટે મહારાજ પ્રથમના 50માં વચનામૃતમાં લખે મહારાજ કે એને જ કુશાગ્ર બુદ્ધિ વાળો જાણવો. કોને? તો મહારાજ કે મોક્ષને માટે જતન કરે, પોતાના આત્મશ્રેયને માટે જતન કરે. મહારાજ કે એને જ બુદ્ધિશાળી જાણવો, એ વિના તો મહારાજ કે ઘણી બધી બુદ્ધિ જણાય તો તેનું લૌકિક બુદ્ધિ જાણવી. પ્રસિદ્ધ પ્રસંગ છે ને, અને બાજુનો જ માંગરોળ મહારાજ પધારેલા, હું ઘણી વાર કહું છું, મને ગમે છે એટલે કહું છું. મારીની સવારી નીકળેલી, એમાં કબો વાણ્યો, જબરો તજ લવિંગનો વેપારી જથ્થાબંધનો, પણ નુકસાની ગઈ, છટકી ગયું. માયા તો આવે તો છટકા, જાય તો છટકાવે. પછી તો ત્રાજવામાં કાદવ ને છાણ ભરે ને ઊભી બજારમાં દોડા દોડી કરે, કોઈ તજ લો, કોઈ લવિંગ લો, કોઈ એલાયચી લો. એમાં બરાબર મારીની સવારી નીકળી અને આ કબો નીકળ્યો, તજ લો, લવિંગ લો, એલાયચી લો, અને સુરા ખાચર વગેરે દરબારો સાંભળી ગયા. મારેની પાસે જઈને મારેને કે મહારાજ પેલો કબો ગાંડો. મહારાજ કાંઈ ન બોલે. બીજી વાર કીધું, મહારાજ પેલો કબો ગાંડો, તોય ન બોલે. ત્રીજી વાર કીધું, મહારાજ પેલો કબો ગાંડો. અને એ વખતે મહારાજે મોઢું મરોડી અને સુરા ખાચરની આદિકની સામે જોઈને મહારાજ કહે, દરબાર તમને તો એક જ કબો ગાંડો દેખાય છે. બરાબર યાદ રાખજો, દરબાર તમને તો એક જ કબો ગાંડો દેખાય છે, અમને તો દુનિયામાં ઠેર ઠેર કબા ગાંડા જ દેખાય છે. જે કોઈ ભગવાન નથી ભજતા, ભગવાન સ્વામિનારાયણ કે બધા જ કબા ગાંડા જ છે. ભક્તો શા માટે એમ કીધું? એની પાસે તાત્પર્ય છે, કારણ કે કાદવ અને છાણ ને ત્રાજવામાં ભર્યા છે, એને તજ લવિંગ એલસી માની અને પોતે દોડધામ કરી રહ્યો છે. હકીકતમાં તજ લવિંગ એલસી નથી, છે તો કાદવ અને છાણ નથી, તેમ છતાંય માને છે. એમ જગતના તમામ જે સુખ છે એ સુખ નથી, દુઃખ દેણ હોવા છતાંય પણ એને સુખ રૂપ માને. રાત દાડો દાખલો જેટલા જેટલા કરે છે ભગવાન સ્વામિનારાયણ કે એ સુખ રૂપ નહીં હોવા છતાંય, દુઃખ રૂપ હોવા છતાંય સુખ રૂપ માની દાખલો કરી અમને ભૂલી જાય છે. માટે જેટલા અમારું ભજન નથી કરતા એ બધા જ કબા ગાંડા જ છે. જોજો આપણો નંબર નથી લાગી જતો ને એમાં. આપણે સમજીએ છીએ આપણી જાતને બહુ બુદ્ધિમંત, પણ મહારાજ કે બુદ્ધિશાળી તો એને જ કહેવાય. મોક્ષને માટે દાખલો કરે, જગત જીવન ઓળખા તહા બુદ્ધિ જાગી રે. અદ્ભુત બે કડી સમજાવી, અને હવે મુક્તાનંદ સ્વામી ત્રીજી કડી દિવ્ય રીતે સમજાવી રહ્યા છે, ગાઈ રહ્યા છે.
ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાગી રે,
ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાગી રે,
ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાગી રે,
ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાગી રે.
અને તેથી અનુભવી લગે અડગા
એક એક શબ્દ મુક્તાનંદ સ્વામીને અજોડ છે. ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાગી રે, તેથી અનુભવી અળગા રહે ત્રૈતાપ આગી રે. ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાગી રે, તેથી અનુભવી અળગા રહે. અળગા રહે માને એમાં માલ નો માને. ચૌદ લોકમાં એક લોકમાં માલ ન મનાય, મૃત્યુ લોકમાં નહીં, અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ માતળ પાતાળમાં નહીં, ભૂલોક સ્વર્ગલોક જનલોક તપલોક મહલોક સત્યલોકમાં નહીં, વૈકુંઠમાં નહીં. બરાબર સમજો, વૈકુંઠ લગી માયાની પાગી રે. ભગવાન ભક્તો યાદ રાખજો, વૈકુંઠમાં ભગવાનના જોરે કરીને માયાનું ઉપજતું નથી, પણ માયાનું સ્થાન છે ખરું. કારણ કે એનું ઉપાર્જન પ્રકૃતિ પુરુષના માધ્યમથી થયું છે, પણ પરમાત્માના જોરે ઉપજતું નથી, પણ ત્યાં સુધી માયા પગેલી તો છે. અને જ્યાં માયા હોય ને કોઈ દી સુખ હોય નહીં. અને ભગવાનનો ભક્ત માટે જેને અંતરજામીની ઓળખાણ થઈ છે, જેને અનુભવ સિદ્ધ થયો છે, એ પુરુષ ક્યારેય પણ એના લોક સુખમાં બંધાય નહીં. સ્વર્ગના સુખની ગમે તેવી વાતો સાંભળે, સત્યલોકના સુખની ગમે તેવી વાતો સાંભળે, વૈકુંઠના લોકની ગમે તેવી સુખની વાતો સાંભળે, પણ એમ બંધાય નહીં. ભગવાનના ભક્તો ત્યાં બંધાશું કે નહીં એની ટેસ્ટ તો પેલા આપણે આપવી પડશે ને. યાદ રાખજો, આયે નહીં બંધાય તો ત્યાં નહીં બંધાય. આયે બંધાઈ જતા હશો તો આના કરતા તો અબજો ગુણા સુખ અધિક છે, ત્યાં બંધાય જ જવાશે. યાદ રાખજો, પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ જાય એ ભક્ત આ લોકમાં ક્યાંય બંધાતો નથી. પછી કદાચ આ લોકની અંદર અમીરાય હોય તોય ભલે, અને કદાચ ભિખારી પણ હોય તોય ભલે, એ ક્યારે બંધનને પામતો નથી. અદ્ભુત પ્રસંગ તમને બતાવું. હમણાં કાયાભાઈને આપણે વાત કરી ને, કાયાભાઈ સંધિ મુસ્લિમ, અને એમાં સ્વામિનારાયણના આશ્રિત બન્યા. પછી તો જબરો ઉપદ્રવ થયો અને મુસ્લિમ રાજા જ હતો. મુસ્લિમ લોકોએ રાજાની પાસે ફરિયાદ કરી કે કાયો ભાઈ, મુસ્લિમ હોવા છતાંય હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો છે, અને સ્વીકાર કર્યો આટલું જ નહીં, બીજા કંઈક લોકોને ભેગા કરી અને સ્વામિનારાયણનું ભજન કરાવે છે, અને તમે રાજા હોવા છતાં આપણા ધર્મનો ત્યાગ કરીને વર્તે ઠીક કહેવાય? માટે કોઈ પણ ભોગે અને સ્વામિનારાયણ મુકાવવા પડશે. અને કાયાભાઈને રાજ કચેરી બોલાવવામાં આવ્યા અને કાયાભાઈને કીધું, કાયાભાઈ તમે મુસ્લિમ બન્યા પછી હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો, તે બહુ મોટી ભૂલ કરી. કાયાભાઈને છોડી દો. કાયાભાઈ કે હવે પોસાય એમ નથી, હવે સ્વામિનારાયણને છોડવા એ પોસાય એમ નથી. અને ત્યારે કાયાભાઈને કહેવામાં આવ્યું, કાયાભાઈ તમે સ્વામિનારાયણને છોડી દો, તમને બે ગામ ઇનામમાં આપી દઈશ. અને ત્યારે મુસ્લિમ પરંતુ અંતરજામીની જેને ઓળખાણ થઈ ગયેલી, અનુભવ સિદ્ધ પુરુષ બની ચૂકેલા કાયાભાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા, નામદાર બે ગામ તો શું, પણ બે બ્રહ્માંડ મારે હવાલ લખી આપો ને તોય પણ હવે માથું પડે, બાકી કંઠી સ્વામિનારાયણ નો નીકળે, માથું પડે પણ હવે સ્વામિનારાયણ જીવમાંથી નહીં નીકળે. અને એ જ વખતે દરબારના મોઢામાંથી મુસ્લિમ એ દરબારના મોઢામાંથી શબ્દ નીકળ્યા, કાયાભાઈ તમે કોની સામે બોલી રહ્યા છો, તમને ખ્યાલ છે? કાયાભાઈ કીધું છે મને બધી ખબર, આનું પરિણામ સારું નહીં આવે. કાયાભાઈના મોઢામાં શબ્દ નીકળ્યા, પરિણામ શું આવશે એની સાથે મને મતલબ નથી, મને મારા ઈષ્ટદેવની આજ્ઞાની સાથે મતલબ છે. બાકી કંઠી ગળામાંથી નહીં નીકળે, હવે સ્વામિનારાયણ માથા હાટે વર્યો છું. અને આ શબ્દ સાંભળતા તુરત ફરમાન કર્યું, આ કાયાભાઈને ધમધકતા તડકામ બેહારો, અને વૈશાખ માસનો ધમધકતો તડકો કાયાભાઈને બેસાડવામાં આવ્યા. અને જેમ ઉનાળામાં જેમ તમે તાપમાં રીંગણું નાખો ને ભડથું થઈ જાય, આટલી ગરમી કાયાભાઈનું શરીર આખું સુકાવા માંડ્યું. અને કીધું, જ્યાં સુધી સ્વામિનારાયણને ન છોડે ત્યાં સુધી એને અંતો શું પાણી નહીં આપશો. એક દિવસ બબ્બે દિવસ વ્યતીત થયા, ગામની અંદર એલા બધા ભક્તો પણ કાપવા માંડ્યા, પરંતુ કાયાભાઈ કે તમે ચિંતા છોડો, દેહ પડશે, દેહ પાડી દેવો મંજૂર છે, પણ હવે સ્વામિનારાયણ છોડવા મંજૂર નથી. અને ભગવાનના એકાંતિક ભક્તને દિવ્ય પરિણામ એ આવ્યું, એ મુસ્લિમ રાજાના પેટમાં ભયંકર બળતરા શરૂ થઈ, ભયંકર બળતરા. અનેક વૈદ્યોને બોલાવ્યા, અનેક પ્રકારના ઉપચારો કર્યા, પણ કોઈ બળતરામાં સુધારો નહીં. અને છેવટે ઋષિભાઈ દિરડી ગામના બહુ સારા વૈદ્યો એને બોલાવ્યા, પણ ઋષિભાઈ જ્યાં ગામમાં આવ્યા તો ગામના પાદરમાં ધમ ધકતા તડકામાં કાયાભાઈને બેઠેલા જોયા. અને ઋષિભાઈ ભગવાનના એકાંતિક ભક્ત હતા. કાયાભાઈને ઓળખી, અરે કાયાભાઈ અહીંયા આ ધમ ધકતા તડકામાં કેમ બેઠા છો? કાયાભાઈએ કહ્યું છે કે એના રાજાએ ફરમાન કર્યું છે, કાં તો તું સ્વામિનારાયણને છોડને, કાં તો તડકે બેસ. ત્યારે મેં તડકે બેસવાનું મંજૂર કર્યું છે, પણ સ્વામિનારાયણને છોડવાનું મંજૂર થયું નથી. ઋષિભાઈને હૃદયમાં બહુ દુઃખ થયું. ઋષિભાઈ રાજાની પાસે આવ્યા અને થોડી ઘણી ઔષધિ આપીને કીધું, હમળો નમદાર, અમે ઔષધિ આપી છે પણ તેમ છતાં આપનો રોગ નહીં જાય, આપને જો વાત મન્નત એક વાત બતાવું. બતાવો શું વાત છે? હમળો તમારા દેહની અંદર જે દર્દ થઈ રહ્યું છે એની પાછળ મારું હૃદય એમ કહે છે કે અમે બીજી ઔષધિ કામ નહીં લાગે, પરંતુ ભગવાનના કોઈ ખરાબ ફેરસ્તાને તમે પરેશાન કર્યો લાગે છે, જેથી કરીને ખુદાનો તમારો પર કોપ ઉતર્યો છે, જેને લઈને આ તમને બળતરા થઈ રહી છે. તમે ફરીવાર ખુદાને ખરા બંદાને રાજી કરો તો જ રોગ જાશે, નહીં તો જાશે નહીં. આટલું કહી અને ઋષિભાઈ દેરડી ગયા. આ રાજાને બળતરા સહન ન થયો તે લોઠાએ માનવું પડ્યું. અને કાયાભાઈને કીધું, કાયાભાઈ તમે પાછા છાંયડે આવતા રહ્યો. કાયાભાઈને ભોજન કરાયું, પાણી પીવડાયું, અને જેમ કાયાભાઈને ભોજન અને પાણી પીવડાયું અને પેટમાં થડતી ભૂખ તરસની બળતરા શાંત થતી ગઈ, એમ રાજાના પેટની બળતરા પણ શાંત થઈ. અને પછી રાજાએ કીધું, કાયાભાઈ તમે ભગવાનના ભક્ત સાચા, આજ પછી તમને કોઈ રોકી શકશે નહીં, તમે સ્વામિનારાયણનું સુખેથી ભજન કરજો. જેને ભગવાન ઓળખાય એને કોઈ જગ્યાએ બંધન ન હોય, બંધન હોય એને જ ભગવાન ઓળખ્યામાં આવ્યા નથી. આવા અનેક ઇતિહાસો તમને જોવા મળશે. અરે કૃષ્ણ લુહારને કીધું, ગાળ બોલ, ગાળ બોલ તો બે ગામ ઇનામમાં આપો. અરે બે ગામને શું કરું, આ મોઢામાં હવે ગાળ ન નીકળે તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, તો ગામ છોડવું પડશે, ગામ છોડવું મંજૂર, બાકી ગાળ નહીં બોલાય. અને સંપ્રદાયનો ઇતિહાસ કે કૃષ્ણ લુહારે તરક તળાવ ગામ છોડ્યું અને પીઠવાજાળ ગામ છોડ્યું, તરક તળાવ રહેવા આવતા રહ્યા, પરંતુ મુખમાંથી ગાળ ન બોલ્યા, કારણ કે ભગવાનની જેને ઓળખાણ થઈ ગઈ હોય. 14 લોક વૈકુંઠ લગી માયાની પાગી રે, અને તેથી અનુભવી અળગા રહે ત્રૈતાપ આગી રે. જેને પરમાત્માને અનુભૂતિ થઈ, પરમાત્માને ઓળખાણ થઈ, ભક્તો અનુભૂતિના બે અર્થ કર્યા છે. લખો લોયાના સાતમામાં, પ્રગટ મહારાજના દર્શન થાય એ અનુભૂતિ છે, અને બીજા નંબરમાં લિંગઠ ગાંઠ વળી જાય એ પણ અનુભૂતિ બતાવી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ અનુભવ નથી થયો, પણ લિંગઠ ગાંઠ વળી અમને મળેલી મૂર્તિ સ્વરૂપ રી ભગવાન છે, તો મહારાજ એની મુક્તિ થાય કે ન થાય? મહારાજ કે લિંગઠ ગાંઠ તો જ વળે, એનો અનુભવ થયો હોય અને ન થયો હોય તો મહારાજ કે મારી ઈચ્છા સમજે એનો અનુભવ થશે, અને મહારાજ કે જરૂર એનું કલ્યાણ થાય. જેને લિંગઠ ગાંઠ વળી જાય એને પછી આ લોકમાં તો શું, 14 લોક વૈકુંઠ લોકીના કોઈ સુખમાં માલ મનાય નહીં, અને આધિ વ્યાધિ ઉપાધિમાં પણ લેશ માત્ર મચક ન આપે, અને એથી કરીને હરક્ષોકને એ ભક્ત ક્યારેય પામતો નથી. અષ્ટ સિદ્ધિ નવ નિધિ તે નિર્માલ્ય ત્યાગી રે. મુક્તાનંદ કહે ગુરુ મુખી તે રામ રાગી રે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ નિર્માલ્ય ત્યાગી રે, બે શબ્દ સમજો, નિર્માલ્ય ત્યાગી રે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કોઈની અપેક્ષા રાખતો નથી. અષ્ટ સિદ્ધિ નવ નિધિ આવે એટલે અનેક પ્રકારના ઐશ્વર્ય આવવા માંડે. દૂરશ્રવણ, દૂરદર્શન, હલકાપણું, ભારીપણું, અનેક પ્રકારના ઐશ્વર્ય આવે, પણ ભગવાન શ્રીહરિ કે મારી જેને ઓળખાણ થાય એવા ઐશ્વર્યને પણ ઈચ્છતો નથી. શું કામ નથી ઈચ્છતો? અષ્ટ સિદ્ધિ નવ નિધિ નિર્માલ્ય, એ નિર્માલ્ય સમજે. શું કામ નિર્માલ્ય સમજે? કારણ કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ આ લોકના બધા સુખ આપી શકે, પણ એની તેવડ નથી અષ્ટાવરણની પાર જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડી શકે, માટે નિર્માલ્ય સમજ્યાનો ત્યાગ કરી દે છે. મુક્તાનંદ કહે ગુરુ મુખી તે રામ રાગી રે. મુક્તાનંદ સ્વામી કહે જેને આ જ્ઞાનની અનુભૂતિ થાય છે એવો જે ભક્ત છે એનું મન તો રામ રાગી રહે, એની પછી આશક્તિ એની વૃત્તિ તો ભગવાનમાં જ જોડાયેલી રહે છે. ભગવાન છે એનું મન ક્યાંય માનતું નથી, દુનિયામાં એને કોઈ બાંધી શકતું નથી, અને ભગવાને પણ સ્વયં એને પોતાની મૂર્તિમાંથી તોડાવી શકતા નથી. તુમ સંગ જોડી પ્રિયા અબ કોન સંગ જોડું રે, તુમ પ્રીત તોડે મગર મેં ના તૂટે રે. આ સ્થિતિ અનુભવ જીદ્ધ જે વ્યક્તિ બને છે એની આ સ્થિતિ નિર્માણ થાય છે. એવી રીતે સુંદર રીતે બીજા પદને સમજાયું છે. ત્રીજું પણ અદ્ભુત પદ છે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે, પરંતુ એ પદને આપણે આવતીકાલે શ્રવણ કરશું. અત્યારે પરમાત્માના જય જયકારની સાથે દ્વિતીય પદને વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધા રમણ દેવની જય.
હરી ડિજિટલ સ્ટુડિયો સુરત, વિડિયો તથા ફોટોગ્રાફીના તમામ કામ જેવા કે મોડેલિંગ ફોટોગ્રાફી, તેમજ આપની ત્યાં આવતા શુભ પ્રસંગ જેવા કે મેરેજ ફંક્શન, રિસેપ્શન અને લાઇવ પ્રોગ્રામના શૂટિંગ તથા વિડિયો મિક્સિંગ માટે મળો શ્રી હરિ ડિજિટલ સ્ટુડિયો, નીતિનભાઈ ડી કાનાણી, ફોન નંબર 99250 3050, શ્રી હરિ ડિજિટલ સ્ટુડિયો સુરત.